તારીખ 5/4/1997 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક નંબર 142 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179 મૂળ કેસેટમાં હમિંગ છે.
સમયસાર કળષ્ટિકા 142 નું કળષ છે, નિર્જરાધિકાર છે. આત્મા જે પોતાનું સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવાનું સાધન શું, કે જે સ્વરૂપની પ્રાપ્તિ છે જીવને શુદ્ધિ થાય છે, ભાવ નિર્જરા થાય છે. ભાવ નિર્જરા થાય એટલે દ્રવ્ય નિર્જરા તો થાય જ, નિર્જરાનો અધિકાર છે. આ શ્લોકમાં આચાર્ય દેવ એમ કહેવા માંગે છે કે પોતાનું જે સ્વસંવેદન છે એ સ્વસંવેદનથી જીવને સાક્ષાત મોક્ષ સુધીની સ્વાનુભૂતિ થાય છે. સ્વાનુભૂતિ ચોથા ગુણ સ્થાને પણ થાય છે અને પ્રત્યેક ગુણ સ્થાનમાં સ્વાનુભૂતિ એની ડિગ્રી વધતી જાય છે. અનંત સ્વસંવેદન રૂપ સ્વાનુભૂતિ 13મા ગુણ સ્થાને મોક્ષ દશામાં પ્રગટ થાય છે. એવું જે સાક્ષાત મોક્ષ છે, સાક્ષાત મોક્ષ એટલા માટે કીધું કે સદેહી મોક્ષ છે. હજી દેહ વિદ્યમાન છે, મનુષ્ય આયુ પૂર્વ ભવમાં બાંધેલું ભોગવે છે, છતાં પણ જીવને નિર્જરા થાય છે અને સંપૂર્ણ નિર્જરાથી એને મોક્ષ થાય છે. એનું સાધન શું, કે સાધન એક સ્વસંવેદન અને સ્વાનુભૂતિ. તો કે બીજા બધા વ્રત તપની વાતો ખૂબ આવે છે, એનું શું શું એનું શું? તો કે એ તો આપોઆપ મોક્ષ માર્ગે જીવોને હોય છે, પણ એ કોઈ ખરેખર સાધન નથી. જીવ જ્યારે સ્વસંવેદનમાં મગ્ન હોય, પોતાના પરિણામો સ્વસંવેદનમાં લીન હોય, ત્યારે એને બીજા બધા પ્રકારના પરિણામો બંધ થઈ જાય, આપોઆપ જ બંધ થઈ જાય. એને તમે વ્રત કહો, એને નિયમ કહો, એને તપ કહો, એને ભક્તિ કહો, એને જે કે પ્રતિક્રમણ કહો, પ્રત્યાખ્યાન કહો, ત્યાગ કહો, શું આલોચના કહો, બધું એ એક જ પદને, એક જ સ્વસંવેદનને નામ આપવામાં આવ્યા છે. એ વાત જૈન સંપ્રદાયમાં પણ પ્રચલિત નથી. જૈન સંપ્રદાયમાં પણ તે પ્રકારના વિકલ્પોને સાધન માનવામાં સંપ્રદાય બુદ્ધિ આવે છે. શું થાય છે, ત્યાગનો વિકલ્પ કરે એને ત્યાગ કર્યો, પ્રત્યાખ્યાનનો વિકલ્પ કર્યો એટલે પ્રત્યાખ્યાન થયું, પ્રતિક્રમણનો વિકલ્પ કર્યો એટલે પ્રતિક્રમણ થયું, ભક્તિના વિકલ્પો ચાલ્યા એટલે ભક્તિ થઈ. શું પણ સ્વસંવેદનમાં એ બધા ભાવો નામ આપવામાં આવે છે, એનું નિશ્ચય સ્વરૂપ છે એટલે ખરું સ્વરૂપ છે. અને સાથે આ બધા પ્રકારના વિકલ્પો જે વર્તે છે ગુણસ્થાન અનુસાર, એને પછી વ્યવહાર કહેવામાં આવે છે. શું એને વ્યવહાર એવું નામ દેવામાં આવે છે, વ્યવહાર એટલે કહેવા માત્ર. પાડોશીને કાકા કે મામા કે મોટી ઉંમરના હોય એટલે, પણ એ વ્યવહાર છે, બોલાવવાનો વ્યવહાર છે. કઈક કોઈ સંબોધનથી બોલાવવામાં આવે ને, વ્યવહાર છે. એવી રીતે મૂળ વસ્તુ શું છે તે સમજાવવાનો અહીંયા આચાર્ય મહારાજનો અભિપ્રાય છે. મૂળ સાધન શું, મૂળ મોક્ષ માર્ગ શું, કે જેને લઈને જીવને નિર્જરા થાય છે એટલે શુદ્ધિ થાય છે અને મોક્ષ સુધીની પ્રાપ્તિ થાય છે. હવે કોઈ એમ કહે કે તપ ત્યાગ કરીએ તો સ્વસંવેદન ઉત્પન્ન થાય ને, સ્વસંવેદન કરવા માટે પણ કઈક કરવું તો પડશે ને, માટે અમે શું કરીએ તો થાય. અત્યારે અહીંયા નિષેધાત્મક વાત લીધી છે કે શુદ્ધ સ્વરૂપને અનુભવવા માટે શુદ્ધ સ્વરૂપના અનુભવની શક્તિ જોઈએ. પિન પોઈન્ટ વાત આટલી છે. રાજમુનજીએ ખોલી છે, સ્પષ્ટ કરી છે, શ્લોક વાંચીને બધાને ન સમજાય એવી વાત છે. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી પ્રાપ્તું ક્ષમંતે નહીં, પેલા અર્થ એનો કહ્યો છે કે જ્ઞાન ગુણ વિના, જ્ઞાન માત્ર એવા આત્માને જ્ઞાન ગુણ વિના એટલે શું સ્વરૂપ અનુભવની શક્તિ વિના એનો અનુભવ કરવા માટે કોઈ સમર્થ નથી. માટે અનુભવ શક્તિ કેળવવી. હવે આપણે ઉપરથી થોડું નીચે ચાલીએ છીએ. સ્વસંવેદન છે એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે. શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે શુદ્ધ પોતાના મૂળ શુદ્ધ સહજ સ્વરૂપના અવલંબન લેતા જે કાંઈ અનુભવ થાય, સ્વસંવેદન થાય, એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહેવામાં આવે છે. કેમ કે એ વખતે તે જીવનો ભાવ એવા પ્રકારે છે નિર્વિકલ્પણે, કેમ કે સ્વસંવેદન નિર્વિકલ્પ છે, પણ નિર્વિકલ્પણે એવો ભાવ છે કે હું શુદ્ધ આત્મા છું એવું નિર્વિકલ્પણે અનુભવ છે. જેમ અત્યારે નિર્વિકલ્પણે અનુભવ શું છે કે હું ફલાણો માણસ છું, એ નિર્વિકલ્પણે ચાલે છે. એવો નિર્વિકલ્પ અનુભવ સ્વસંવેદનમાં શુદ્ધોપયોગમાં થાય છે, એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે છે ભગવાન. અને એ અનુભવ શક્તિ વિના એવો અનુભવ થતો નથી. અનુભવ શક્તિમાં શું કહેવા માંગો છો? અનુભવ શક્તિ વિના આખું વાક્ય વાંચું. શુદ્ધ સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ, એટલે કે જેને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, અનંતકાળથી નથી. બધા સંસારી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવોને અનાદિકાળથી વર્તમાન સુધીનો અનંતકાળમાં કોઈ વખત પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો નથી, એટલે તેનાથી રહી છે. એવા જે જીવો, એવા જીવોને અનુલક્ષીને વાત છે, એટલે સ્વાધ્યાય કરનારા જીવોને અનુલક્ષીને વાત છે. શુદ્ધ સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે જે જીવ, તે પૂર્વે જ કહેલ છે સમસ્ત ભેદ વિકલ્પથી રહિત જ્ઞાન માત્ર વસ્તુ. આગળ અમે કહી ગયા કે આત્મા છે એ નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ છે. કેવો છે આત્મા? નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ છે કે જેમાં કોઈ ભેદ વિકલ્પ નથી, ભેદે નથી અને વિકલ્પ પણ નથી, ગુણ ભેદ નથી અને પર્યાય ભેદ નથી અને પર્યાયના વિકલ્પો પણ નથી, બધું નથી. એવી જે વસ્તુ પોતે તેને શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના પ્રાપ્ત કરવા માટે એ અનુભવ શક્તિ કેળવા સિવાય હજાર ઉપાય કરવામાં આવે તો પણ કથમ અપી, એટલે કોઈ પણ ઉપાય કરવામાં આવે, પછી હજાર કયો કે કરોડ કયો, શું કોઈ પણ ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી તે સ્વાનુભવ સ્વસંવેદન કરવા સમર્થ નથી. એટલે એમ કે છ મહિનાના ઉપવાસ કર્યા હોય તો આત્માનો અનુભવ થાય કે ન થાય, કે ન થાય. અગિયાર અંગે નવ પૂર્વ રૂપે શાસ્ત્રો ભણ્યા હોય તો આત્માનો અનુભવ થાય કે ન થાય. હજાર વખત સુમેર શિખરની યાત્રા કરી હોય તો આત્માનો અનુભવ થાય કે ન થાય, કે ન થાય. હજારો જૈન મંદિર બંધાવી દીધા હોય અને જૈન પ્રતિમાઓની સ્થાપના વિધિપૂર્વક કરી હોય તો આત્માનો શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય કે ન થાય, કે ન થાય. પછી પંચ પરમેશ્વરની બદલી ભગવાનના નામની, તીર્થંકરના કોઈ પણ ભગવાનના નામની અખંડ જાપથી ચોવીસે કલાક માળા ફેરવી હોય તો શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય કે ન થાય, કે ન થાય. અને બધી સંપત્તિ દાનમાં દે અને જીન દીક્ષા લઈ લીધી હોય તો અનુભવ થાય કે ન થાય, કે ન થાય. બધું આવી ગયું ને, આમાં કઈ બાકી રહ્યું બાર સાગરમાં. કથમ અપી, કોઈ પણ ઉપાયથી હજાર પ્રકારના ઉપાય કરવામાં આવે તો ન થાય એમ કે છે. આ કેમ જીવ અનંત કાળ પરિભ્રમણ કરતો રહ્યો છે, એનો મૂળ માર્ગ હાથમાં નથી. એમાં મૂળ માર્ગ હાથમાં નથી એમાં. પછી બાહ્ય સાધનને ખરું સાધન માનીને એ સાધનને ખરું માન્યું એટલે લાગ્યું પડ્યું. સાધન ખરું માન્યું, ભલે ભૂલથી માન્યું, પણ માન્યું ખરું એટલે એના એમાં પૂરી શક્તિ ખર્ચી. અને એવી અનંત વાર જુદા જુદા સાધનોમાં એમ નિયમ સંયમ આપ કયો, પુણ્ય ત્યાગ વિરાગ અથાગ લ્યો, જે સાધન બાર અનંત કયો. કાંઈ આસવાનું આવે એમ કે છે, થોડોક તો લાભ થાય કે ન થાય, એ કાંઈ આસવાનું
લાભ ના થાય પણ નુકસાન તો થાય.
અહંભાવ આવી જાય, પર્યાય બુદ્ધિ છે એના દિનો, જે કરશે એનો અહંભાવ તો એને થયા વગર રહેશે નહીં, એટલું નુકસાન આવે ન ઊભું રહેશે. ત્યારે આ શ્લોકને અનુસરીને વિચારીએ તો જીવે કરવું શું જોઈએ કે શુદ્ધ સ્વરૂપને અનુભવવાની શક્તિ કેળવવી જોઈએ. એ તો છે, આમ તો અનુભવ તો કરે છે કે મને ખારું લાગ્યું, ખાટું લાગ્યું, મને ગરમી લાગી ને મને ઠંડી લાગી, અનુભવ તો કરે છે. આપણે નથી કહેતા ફલાણા ભાઈ ને તમે વાત કરો છો પણ અમને અનુભવ સારો નથી. અનુભવ તો બધે કરે છે, જ્યાં જાય ત્યાં અનુભવ કરે છે. નોકરી કરવા જાય તો અમને 5 વર્ષ નું અનુભવ જ્ઞાન છે, 10 વર્ષ નું અનુભવ જ્ઞાન છે, કે છે કે નથી કહેતા. અનુભવ જ્ઞાન જીવમાં નથી એમ તો નથી, પણ અહીંયા શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાની શક્તિ કેળવવાની વાત છે. આ વિષયમાં ઊંડો વિચાર કરવો જોઈએ. એટલા માટે ઊંડો વિચાર કરવો જોઈએ કે બીજા કોઈ સાધન નથી, અને બીજા સાધનમાં જીવ ભૂલો પીડ્યો અનંત વાર. ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત લઈએ, સમર્થ દ્રષ્ટાંત લઈએ તો એક વ્યક્તિ એવી નીકળે કે 11 અને 9 પૂર્વનો જ્ઞાન એને લબ્ધિથી થયું હોય. કેવું? અને એ લબ્ધિ એને બાહ્ય તપશ્ચર્યાથી ઉત્પન્ન થઈ હોય. બાહ્ય તપશ્ચર્યામાં કશાયની મંદતા થાય, ચારિત્રમાં, અને લબ્ધિ પ્રગટ થાય એવા યોગ સમાધિ, એવા યોગ અને સમાધિ અને ધ્યાનના પ્રયોગો કર્યા હોય તેનાથી લબ્ધિ પ્રગટે. અગિયારમ નવ પૂર્વક ભણ્યો હોય એટલો કશાય મંદ હોય કે દિગંબરી દીક્ષા લઈને જંગલમાં રહીને તપ તપે અને તુને એટલા બધા બંધાય કે સો સ્વર્ગ ઉપર જે ગ્રહવકના વિમાનો છે ગ્રહ એટલા ગળાના ઠેકાણે ઉપર જે સાંકડો ભાગ પૂરો થાય પછી ગળાનો ભાગ શરૂ થાય છે એને ગ્રહવક કહે છે એમાં નવમી ગ્રહવકે જાય મિથ્યા દ્રષ્ટિને જવાનું ઊંચામાં ઊંચું પુણ્યનું ઠેકાણું પુણ્ય ભોગવવાનું ઠેકાણું એકત્રીસ સાગર નું આયુષ બાંધે કેટલું એકત્રીસ સાગર નું આયુષ બાંધી નવમી ગ્રહ જાય ને પાછો એકેન્દ્રિત થાય ત્યાંથી ભોગવે એમાં રસ પડે સ્વરૂપ દ્રષ્ટિ થઈ ન હોય સંયોગ દ્રષ્ટિમાં લપટાઈ જાય અને એકેન્દ્રિત થાય પાછો પાછો પટકાય મિથ્યા દર્શન ને લઈને પાછો પટકાય તો એને શું ન કર્યું એને શું ન કર્યું કે શું રહી ગયું કરવાનું કે જેને લઈને આટલું બધું કરેલું નકામું ગયું અને હજી અનંત સંસાર છે અને એક ચકલું દેડકું તિરિંજ પ્રાણી સ્વાનુભવ કરે છે તો શું કરીને એ સ્વાનુભવ કરે છે કઈ તપ ત્યાગ નથી કઈ શાસ્ત્ર જ્ઞાન નથી બોલવાને માટે ભાષાને વાણી નથી પોતાના અનુભવને કહી શકે કે મેં શું કર્યું પણ ભગવાન કહે છે કે એને પણ સ્વાનુભવ થાય છે મોક્ષ માર્ગ એને પ્રગટે છે ને એને શું કર્યું અને આને શું કરવાનું રહી ગયું આટલી પિન પોઈન્ટ વાત છે તો કે સ્વાનુભવ શક્તિ કેળવી નથી આખા શ્લોકનો મુદ્દો આ છે કહેવાનો જે આશય છે એ આ જગ્યાએ છે તો કે અનુભવ કરવાની શક્તિ તો છે અનુભવ કરે છે કોણ અનુભવ નથી કરતો બધા જીવો અનુભવ કરે છે શું કરે છે ને આપુસ કરી બહુ સારી બહુ સારી નીકળી બહુ સારી નીકળી એવો અનુભવ કોઈ નથી અત્યારે એને કીધું ને આ મીઠાઈ બહુ સારી બની અનુભવ તો કરે છે તો કે પરનો અનુભવ કરે છે શું કરે છે પરનો અનુભવ સ્વના અનુભવ શક્તિને મારે છે વિરુદ્ધ છે ને સ્વથી પર વિરુદ્ધ છે એટલે પરનો અનુભવ સ્વના અનુભવ શક્તિને મારે છે એટલે પોતે સ્વને પોતાના અનુભવ કરવાની શક્તિ ખોઈ બેઠો છે પરનો અનુભવ કરીને અનુભવ કરીને નહીં પણ તીવ્ર રસથી અનુભવ કરીને આ કેરી કઈ મીઠી છે આ મીઠાઈ કઈ સારી છે આ ચીજ કઈ મને ભાવે છે જ્યાં જ્યાં એને સારું ખરાબ લાગે છે અને તીવ્ર રસ પડે છે ત્યાં ત્યાં એ સ્વને અનુભવ કરવાની શક્તિ વિરુદ્ધ પરિણામ મને પ્રેક્ટિસ કરે છે માટે જ્ઞાનીઓ એ પહેલી શિક્ષા આપી કે ક્યાંય પણ તીવ્ર રસથી કોઈ ઉદયમાં પ્રવેશ નહીં કરતો ઉદય આવશે નહી ધારેલા ઉદય
આવશે,
તમે ધારણા પ્રમાણે બધા ઉદય નહીં આવે, નહી ધારેલા ઉદય આવશે, તો તીવ્ર રસ્તે પ્રવેશ જ નહીં કરતો. પ્રવેશ કરતી વખતે જાગ્રત થઈ જશે, નહીં તો તારી અનુભવ શક્તિ છે તો હું દૂર જઈશ. મોક્ષ છું, તને ખબર પડે કે સ્વાનુભવ કરવો જોઈએ, તો એનાથી દૂર ન જાય એટલું તો પહેલા તું સમજી જા, પછી સમજ જવાની વાત પછી આપણે કરશું. નુકસાન નો ધંધો પેલા બંધ કરાવે છે, પછી નફો કેમ થાય પછી ની વાત છે. કે પર પદાર્થ ના અનુભવ કાળે અવલોકન પૂર્વક જાગૃતિ રાખીને, અવલોકન પૂર્વક જાગૃતિ રાખીને પર પ્રવેશ ભાવના રસને તોડવો. પરનો અનુભવ એ પર પ્રવેશ ભાવ છે. જેમ કે કોઈ જમતી વખતે રસ સ્વાદમાં લે છે ત્યારે એને પોતાને પણ ભાવમાં એ રસ આવે છે. અનુભવ એવો ખોટો થાય છે કે રસ મારામાં ઉતરે છે, વ્યાપે છે, જાણે મારામાં રસ વ્યાપે છે. નાની એમ કહે છે કે એ જૂઠનો અનુભવ છે. શું છે? નિતાંત જૂઠ છે. કેવું? 100 એ 100% 100% તને ભ્રમ થયો છે એમ કે છે. તું ધોકો ખાશ, છેતરાઈ જશે એમ કે છે. તારામાં કઈ વ્યાપ્યું નથી, પછી 2-5 સેકન્ડ પછી તું જોઈ લેજે, તપાસી લેજે, તું ખાલી ને ખાલી જઈશ અને તને અતૃપ્ત દશાનો અનુભવ થશે. તૃપ્તિ નહી થાય કોઈ પણ ચીજ ભોગવતા, તને તૃપ્તિ નહી થાય. કેમ નહી થાય? કે કોઈ ચીજ તારામાં આવતી નથી, કોઈ ચીજ તું કોઈ ચીજમાં જાતો નથી, તારો પણ પરમા પ્રવેશ નથી, પરનો પણ તારામાં પ્રવેશ નથી.
ત્યારે એટલો બધો રસ લીધેલો હોય કે પછી એની વાત કરે ત્યારે રસ આવે પાછો.
હા, એ તો એવું છે.
કેટલી તીવ્ર
રસ? એ તો એવું છે. બહુ ખાવાનો રસ હોય અને ખાવાની ચીજના વખાણ થાય તેમ નથી માણસ કે મોઢામાં પાણી આવવા માંગે, કલ્પના છે બધી. કલ્પના ચડે તો ક્યાં જાય કેવું મુશ્કેલ છે. પાછું આપણે તો વિષય એટલો ચાલે છે કે સ્વની અનુભવ શક્તિને કેળવે તો સ્વાનુભવ થાય. સ્વાનુભવ થાય એ મોક્ષ માર્ગ છે, એનાથી નિર્જરા થાય ને એનાથી મોક્ષ પણ થાય. તો કે સ્વાનુભવ થવા માટે અવરોધક કારણ શું છે? પરનો અનુભવ. આ જીવ 5 ઇન્દ્રિય ને 6ઠા મન દ્વારા પરનો અનુભવ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન શું કરે છે? પરનો અનુભવ કરે છે. થતો નથી ને થઈ શકતો નથી તો પણ, એટલે એને જ્ઞાનીઓ જૂઠનો અનુભવ કહે છે. જૂઠનો અનુભવ જે છે ઇન્જેક્શન મારે ત્યારે સ્પર્શ નો અનુભવ થાય છે ને, ત્યાં આત્મામાં કાણું પડે છે કે નહીં? એ દવા આત્મામાં જાય છે ક્યાંય નહીં. અનુભવ એમ કરે છે 100 મારામાં પ્રવેશ કરે અને 100 દ્વારા દવાનો પણ મારામાં પ્રવેશ કરાવ્યો. ઇન્ટ્રાવિનસ આપે છે મારામાં આ અનુભવ ખોટો. આત્મામાં નહીં હોવા છતાં મારામાં માને છે. એ બંધ કરવું જોઈએ. એ બંધ ક્યારે થાય? રસ તોડવાનું શરૂ કરે ત્યારે. જો રસ તોડવાનું શરૂ કરે તો જ્ઞાનમાં જ્ઞાનનું વેદન રૂપ જ્ઞાનાનુભવ આબાળ ગોપાળ સ્વરૂપ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બધાને આત્માનો અનુભવ જ્ઞાનનો અનુભવ ચાલુ છે. પણ એ શક્તિને કેળવવી પડે. જરા કેળવવા માટે આ ઊંધી પ્રેક્ટિસ બંધ કરવી પડે. અને એ ઊંધી પ્રેક્ટિસ બંધ કરવા માટે ભેદ જ્ઞાનનો પ્રયોગાભ્યાસ ચાલવો જોઈએ. આખો સમય સારા એના ઉપર લખેલો છે. કુંકુંદ આચાર્ય સમયસાર નામનું મહાન પરમાગમ રેચ્યું છે. એ આ એક જ મુદ્દા ઉપર રેચ્યું છે. બધા અધિકારમાં ભેદ જ્ઞાનનો વિષય લીધો છે. જુદો પડતો જુદો પડ રસ તોડીને જુદો પડ પર પ્રવેશથી એક મેઘ થઈ ગયો છું એ અધ્યાસને તોડી નાખતો. અને એના માટે ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ કરો. આ એક કામ કરવાનું છે. અનુભવ શક્તિ સ્વાનુભવ શક્તિ કેળવવા માટે ભેદ જ્ઞાનનો પ્રયોગ એક માત્ર પ્રોસેસ છે. આ સિવાય બીજી કોઈ પ્રોસેસ નથી. ભેદ જ્ઞાનમાં આવવા માટે નિરાવલોકનની પ્રેક્ટિસ એ એકમાત્ર પૂર્વ પ્રયોગ છે. અને પોતાના નિરાવલોકનમાં રહેવા માટે મોક્ષનું ધ્યેય મોક્ષનું લક્ષ્ય રહેવું એ જરૂરી છે. એ મારે પૂર્ણ શુદ્ધ થવું છે. આખી ચેન છે. અને એ લક્ષ્ય શુદ્ધ અંતઃકરણ વિના કોઈને આવે નહીં. અંતઃકરણની શુદ્ધિ માટે પરિભ્રમણની વેદના જરૂરી છે. આમ ઉપરથી નીચે આમ સીધી લાઈન છે. નહીતર શું થાય છે કે જો એ આખી સિસ્ટમ નથી સમજતો માણસ તો સમયસાર વાંચીને ભેદજ્ઞાન કરવા માંડે છે. પણ એને ભેદજ્ઞાનનો વિકલ્પ થાય છે, પ્રયોગ નથી ચાલતો. અને વિકલ્પમાં થાકી જાય. કૃત્રિમ વિકલ્પો કરે. કૃત્રિમ વિકલ્પો એટલે શું? મારે ભેદજ્ઞાનનો વિચારને વિકલ્પ કરવો છે, મારે ભેદજ્ઞાન કરવું છે એમ સમજીને શરૂ કરે. હાલે નહીં, થાકી જાય. આપણા મુમુક્ષુઓ 6-6 કલાક સમયસર વાંચવા વાળા, 4-4 6-6 કલાક રોજ વર્ષોથી વાંચવા વાળા અભ્યાસી, એને બધું યાદ હોય. એને એમ પૂછીએ કે વિજ્ઞાન કેટલું કરો છો અથવા કેટલું ચાલે છે? આમ તો ચાલવું જોઈએ, કરવાનો પ્રશ્ન નથી. સહેજ ચાલવું જોઈએ. શાસ્ત્ર 6 કલાક વાંચીએ છીએ વિજ્ઞાનનું. વિજ્ઞાન ચાલતું નથી. રૂઢી થઈ ગઈ બાહ્ય ક્રિયાને. જેમ કોઈ પ્રતિક્રમણ કરવા બેસે છે તો પ્રતિક્રમણમાં પાઠ બોલે છે, પણ પોતાના દોષથી પાછો વળવો એવું જે પ્રતિક્રમણ એ કરતો નથી. તો બાહ્ય ક્રિયા થઈ ગઈ પ્રતિક્રમણની, પણ પ્રતિક્રમણ ન થયું. પણ ભેદ જ્ઞાનના શાસ્ત્રનો સ્વાધ્યાય થઈ ગયો સમયસારનો, પણ ભેદ જ્ઞાન ન થયું. તો એ સ્વાધ્યાય સ્વાધ્યાયના સ્થાને યથાર્થ નથી થયો. એમ છે, દોષથી પાછો ન વળે અંદરમાં તો એને યથાર્થ પ્રતિક્રમણ નથી થયું. એમ છે, ફરીથી લઈએ. શુદ્ધ સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે જીવ. જે જીવ એટલે અનાદિથી અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિ, જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી એવા સંસારી જીવને પૂર્વે જ કહેલ સમસ્ત ભેદ વિકલ્પ થી રહિત જ્ઞાન માત્ર વસ્તુ શું ઇદમ ઇદમ જ્ઞાનમ એટલે આ આત્મા, ઇદમ જ્ઞાનમ એટલે આ આત્મા નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુ તેની પ્રાપ્તિ શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના થતી, હજાર ઉપાય કરવામાં આવે તો પણ થતી નથી. હજાર ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી સમર્થ થતા નથી. ક્ષમંતે, ક્ષમતા એટલે શક્તિ હોવી, કાર્ય કરવાની શક્તિ હોવી એને ક્ષમતા કહે છે, એબિલિટી. ગમે તે કરે એ શક્તિ એને ના આવે, અનુભવની શક્તિ ના આવે. અનુભવની શક્તિ કેળવવા માટે ભેદ જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી. કોઈ પૂછે એ કેવી રીતે, તો ભેદ જ્ઞાન ના પ્રયોગમાં, પરિણમન રૂપ પ્રયોગમાં પરને પરપણે અનુભવવાનો પ્રયત્ન છે અને જ્ઞાનમાં સ્વપણે અનુભવવાનો, પર તરીકે અને જ્ઞાનને સ્વ તરીકે અનુભવમાં લેવાનો પ્રયત્ન એને ભેદ જ્ઞાન કહે છે. પરને સ્વપણે અનુભવતો હતો તે અનુભવ તોડવાનો પ્રયત્ન અને જ્ઞાનમાં જ્ઞાન વેદન હોવા છતાં સ્વપણે વેદન નહોતું થતું તેનો સ્વપણે અનુભવવાનો પ્રયત્ન, એ પુરુષાર્થને, એ પ્રયત્નને ભેદ જ્ઞાનનો પ્રયોગ કહેવામાં આવે છે. અને એ અનુભવનો પ્રયત્ન હોવાથી અનુભવ શક્તિ કેળવાય છે. અનુભવનો પ્રયત્ન હોવાથી અનુભવ શક્તિ કેળવાય છે. આ આ જગ્યાએ બરાબર કામ થવું જોઈએ, સતત કામ થવું જોઈએ, એક ધારું કામ થવું જોઈએ, બીજા વિક્ષેપ વિના એક ધારું કામ ચાલવું જોઈએ. દિલમાંથી બીજે ઘૂસી જાય ને વિક્ષેપ પડી જાય તો થઈ ગયું, લાઈન તૂટી જાય. તો કામ કરવા ઉપડ્યો એટલે ઉપડ્યો, પછી પાછું વાળીને જોવે નહીં, એટલે બીજું કઈ જોવે નહી, એટલે પાછળ લાગી જાય. બીજો સ્વાનુભવ આવે એ તો સ્પષ્ટ કર્યું કે તમે અત્યારે પરદ્રવ્યને, પરભાવને પોતાપણે અનુભવી રહ્યા છો અને જ્ઞાન તમારું વેદનરૂપ ચાલતું હોવાથી એમાં સ્વપણાનો અનુભવ કરતા નથી. ઉલટો કરી રહ્યા છો, અનુભવની દ્રષ્ટિએ લઈએ તો ઉલટો અનુભવ કરી રહ્યા છો. એને શુલટો અનુભવ કરવો જુઓ, તમે તમારા અસ્તિત્વને તપાસો કે જ્ઞાનમાં તમે છો કે જ્ઞાનમાં જે પદાર્થો જ્ઞેય રૂપે જણાય છે રાગ ને પર એમાં તમે છો. તપાસો ક્યાં છો તમે, તમારી હૈયાતી ક્યાં છે ને તપાસો, તપાસી નહીં કયો એટલે પહેલા અવલોકનમાં લઈ જઈએ, અવલોકન કરો. માલુમ પડશે કે જ્ઞાન સતત એમને એમ રહી જાય છે, નિરો ફરતા જાય છે, બદલાતા જાય છે, વિકલ્પ આવીને ચાલ્યો જાય છે. વિજ્ઞાનમાં જે વિકલ્પ જણાય છે તે આવીને ચાલ્યો જાય છે, હું ચાલ્યો જતો નથી, હું એમને એમ જાણનારો ઊભો રહું છું. જાણનાર તે હું એમ અનુભવ કરવાનો પ્રયત્ન કરવો. તમે એમ પૂછી શકો કે પ્રયત્ન કેવી રીતે થાય, તો કે આ દીકરો મારો આ ઠંડુ મને લાગ્યું એવો અનુભવ તમે કઈ રીતે કરો છો, તમે અનુભવ ન કરતા હોય તો તમે પૂછો મારે અનુભવ કેમ કરવો, પણ તમે અનુભવ તો કરો જ છો. તમે એમ તો નહીં કહી શકો મને કઈ અનુભવ થતો નથી, એ તો કહી શકો એમ નથી. મને આવો અનુભવ થયો, મને આવો અનુભવ થયો, મને આવો અનુભવ થયો, તો વાતે વાતે આવવાનું છે. અનુભવ કરતા તમને આવડે છે, તમે ઉલટા પ્રયત્નથી અનુભવ કરી રહ્યા છો. એટલે અનુભવ કરવાનો તમારો પ્રયત્ન ચાલે છે ઉલટો, એ જ પ્રકારનો પ્રયત્ન સુલટો કરો, એટલી વાત છે. હું સુલટો કેમ કરવો? તો ખોટાનું ખોટાપણું સમજો અનુભવથી, આ ખોટો અનુભવ છે. મેં ખાધું, અનુભવ ખોટો છે, તે ખાધું નથી.
ઠંડી વસ્તુ ઠંડી લાગી, ખોટી કઈ?
ઠંડી વસ્તુ ઠંડી જણાય છે, લાગી નથી. તમને ભ્રમ થયો છે કે લાગી છે? ઠંડી વસ્તુ ઠંડી છે એમ જાણવામાં તમને જરૂર આવ્યું છે, ખબર પ્રકાશક કોણ હોવાથી, પણ તમને લાગી નથી. લાગી હતી ઠંડા, પણ ચોટી જાય તમને, તમારું જ્ઞાન ઠંડુ થવા માંડે. શું તમારું જ્ઞાન ઠંડુ થવા માંડે? જ્ઞાન ઠંડુ નહીં થાય, શરીર ઠંડુ થશે, જ્ઞાન ઠંડુ નહીં થાય. આમ છે,
લાગી છે અને જણાય છે, ડિફરન્સ કઈ?
લાગે છે એમાં ફીલ થાય છે, ફિલિંગ આવે છે. જાણવામાં કઈ ફિલિંગ નથી આવતું. અગ્નિને જાણો એટલે જાણનાર જ્ઞાન ઊંડું થઈ જાય. હમણાં હોળી બધા પ્રગટાવી, તમે જોયું અહીંયા ઉપરથી, અહીંયા હોળી હલશે, અહીંયા હોળી છે, અહીંયા સળગી છે, અહીંયા સળગાવી છે, તો તમારું જ્ઞાન ગરમ થયું કે ન થયું? કે ન થયું? જાણવામાં કઈ ગરમ થાય કે ન થાય? ન થાય. બસ સ્પર્શ વખતે, અગ્નિના સ્પર્શ વખતે જેને તમે સ્પર્શ કર્યો છો, એ સ્પર્શ શરીરને, પરમાણુ પરમાણુને સ્પર્શે છે. જીવ તો અસ્પર્શી સ્વભાવે છે. અરૂપમ અગંધમ સ્પર્શમ 49મી ગાથા, સમય સારની 49મી ને પ્રવચન સારની 172મી ગાથા, અલિંગ્રહણની ગાથા, એ જ ગાથા છે. તું રૂપી નથી, તારામાં કોઈ રંગ નથી. રૂપી નથી એટલે તારામાં કોઈ રંગ નથી. માટે તું એ ભૂલી જા કે હું સ્વરૂપ છું કે હું કુરૂપ છું, હું કદરૂપ છું કે હું સ્વરૂપવાન છું, એ ભૂલી જા. કેમ? કે તારામાં કોઈ રંગ નથી, રૂપ નથી, તારામાં કોઈ ગંધ નથી, તારામાં કોઈ સ્પર્શ નથી. એ એક એક ભૂલને સમજાવવા 6-6 અર્થ કર્યા છે અમૃતચંદ્રાચાર્ય 49મી ગાથામાં. બિલકુલ તારે કઈ લેવા દેવા નથી છ વાત સાથે. એ પૂતગળના પર્યાયો ને પૂતગળના ધર્મો છે, બિલકુલ જીવને નથી, જીવને બિલકુલ નથી. પછી કે જીવ કેવો છે? કે એક ચેતના ગુણ સંપન્ન. કેવો છે? એક ચેતના ગુણ સંપન્ન. કેમ સમજાય? કે ભેદ જ્ઞાન કરતો સમજાય. કેમ કે એ છે સાથે તો અભેદતા સાધી છે, અને અભેદતા સાધવામાં અભેદતા નહીં સધાતી હોવાથી તું દુઃખી થઈ રહ્યો છો. છે દ્રવ્ય સાથે તો અભેદતા સાધી છે, અભેદતા સધાતી નથી, માટે તું દુઃખી થશે.
બંનેને જુદા પડવાની પ્રક્રિયા
એ કે જ્ઞાનમાં જ્ઞાનના અનુભવને જો અને પરનો અનુભવ જૂઠો છે એમ જો, વાસ્તવિકતાને જો. ભ્રમને છોડવા માટે શું પડે? તમે એક વેપારી છો, સરવાળો મારો છો, સાંજે બેન મેળવવા માટે તમે ઉધારનો સરવાળો બેલેન્સ ભૂલ આવી તમે, આમાં તો 1000ની ભૂલ આવે છે. તુરંતમાં 1000 રૂપિયા ઓછા નીકળે છે. 6000 જોઈએ, સરવાળા બાદબાકી પ્રમાણે નીકળે છે 5000. ક્યાંક ભૂલ થઈ છે નક્કી વાત થઈ? ક્યાંય ભૂલ લેવા દેવામાં થઈ નથી. તમે ચોક્કસો લેતી દેતીમાં તમે ચોક્કસો બે વાર ગણીને લેવો છો, બે વાર ગણીને આપો છો. લીખું છે બરાબર, તમે જોઈ લીધું કે જેટલા આપ્યા એટલા લખાણા છે, ઓછા વધતા લખાણા નથી. પણ તમે સરવાળામાં જ્યાં ત્રીજો ડેસિમલ પોઈન્ટ છે ત્યાં એક જગ્યાએ ભૂલ કરી, પાંચ ને બે હાથ થવા જોઈએ, એટલે પાંચ ને બે આઠ થઈ ગયા. તો થઈ તો ભૂલ, ભૂલ કેવી રીતે ગોતવી? કે ગોતો એટલે શોધ કરો એટલે ભૂલ મળી જાય. ત્યાં ત્યાં શોધ કરો, તમે સાંભળામાં ભૂલ છે, લીટી દીટીમાં ભૂલ નથી થઈ, ચોપડામાં ભૂલ છે, લખવામાં ભૂલ નથી, લીટી દીટીમાં ભૂલ નથી, ગણવામાં ભૂલ છે.
સરત બનાવું તો 15-20 મિનિટ છે.
ભૂલ ને ગોતે તો ભૂલ મળે. અંદરમાં અંદરમાં ભૂલ્યો છે, અનુભવની ભૂલને, ખોટા અનુભવની ભૂલને સાચા અનુભવથી સુધારવાનું. આ તો સમજાવવાની વાત છે. કામ તો અંદર અનુભવનું આ પરિણમનમાં કરવાનું છે. આ સિવાય હજાર ઉપાય, કરોડ ઉપાય જીવ ધર્મ સાધન ના કરે, કોઈ રીતે એને મોક્ષનું સાધન થાય નહીં, ને મોક્ષ થાય નહીં, નિર્જરા થાય નહીં, સંવર થાય નહીં, કાંઈ ન થાય, ધર્મ થાય નહીં, શુદ્ધિ થાય નહીં. આ પરિસ્થિતિ છે એમ કહેવા માગે છે આ શ્લોકમાં. હજાર ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી સમર્થ થતા નથી. કેવું છે જ્ઞાન પદ? કે સાક્ષાત મોક્ષ આત્મા પોતે મુક્ત સ્વરૂપે છે. અંદરમાં મૂળમાં બંધન તો પર્યાયમાં છે, બંધનો સંબંધ તો પર્યાય સાથે છે, મૂળ સ્વરૂપ સાથે નથી. મૂળ સ્વરૂપ બગડ્યું નથી, પર્યાય બગડી છે. જે જ્ઞાનપદ છે એ તો સાક્ષાત એટલે પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષ સ્વરૂપ જ છે, એ તો બંધાયેલું છે જ નહીં. જુઓ, તમને ગરમ લાગ્યું, ઠંડુ લાગ્યું, તો એ ઠંડી ગરમી સાથે તમારો આત્મા બંધાઈ ગયો કે ન બંધાઈ ગયો એ મને કહો. નહીં, ખારું ખાટું લાગ્યું, સારું લાગ્યું કે ખરાબ લાગ્યું પછીની વાત છે. એ તો બે કલ્પના છે, કોકને ખારું સારું લાગે ને કોકને ખારું ન ભાવે. શું પણ એનાથી તમે બંધાણા કે ન બંધાણા કે નહીં, તમારું જ્ઞાન પદ બંધાતું નથી ક્યારે. તમારું જ્ઞાન બંધાય છે એનાથી કે નહીં? કેમ કે જ્ઞાન પોતે નિર્લેપ સ્વભાવી છે, કોઈની સાથે લેપાયમાન થતું નથી, બંધાતું નથી. એમને જ્ઞાન જ્ઞાન જ રહી જાય છે. જોઈ લો તમે, આ એક વાસ્તવિકતા છે કે જેને મિટાવી શકાતી નથી. તમે અનંત વાર પર સાથે એકત્વપણાનો ઊંધો પુરુષાર્થ કરીને ઘણી એકતા ભાવમાં સાધી તો પણ તમારું જ્ઞાન નથી બંધાણો, જ્ઞાન જ્ઞાન જ રહ્યું છે. કેમ કે એ હકીકતને, એ વસ્તુના સ્વરૂપને બદલી નથી શકાતો. ખોટો રૂપિયો હજાર વાર ચલાવવાની મહેનત કરો એટલે એકાદ વાર તો સાચો થઈ જાય કે ન થાય કે નહીં, ગમે ત્યારે પાછો આવશે. એવું છે, એટલે પ્રત્યક્ષપણે જુઓ કે સર્વથા પ્રકારે જ્ઞાન તો મોક્ષ સ્વરૂપ જ છે. બોલો, 13મા સ્થાનના મોક્ષની વાત નથી કરવી, બંધાતું નથી એનું નામ મોક્ષ છે. વળી કેવું છે કે જેટલા ઉપદ્રવ ને ક્લેશ છે તેનાથી સર્વથા રહિત છે. ક્લેશ ક્લેશમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે એમ કે છે. મૂંઝાણો ક્યાં? ઉપદ્રવ ને ક્લેશ થયો ત્યાં, ક્લેશ થયો ત્યાં દુઃખી થયો. આંખ જાણે હું આખો દુઃખી થઈ ગયો છું, કેવો આખે આખો હું ક્લેશમાં દુઃખી થઈ ગયો છું એમ અનુભવ કરે છે. ખોટો અનુભવ છે. મારું જ્ઞાન જોતું ઉપદ્રવ ને ક્લેશ ના ઉપદ્રવ થી રહી છે. જરાક ધીરો થઈને અંદર જ્ઞાનથી જ્ઞાનને જોતો ખરો, અથવા જ્ઞાન પોતાને જોવે તો ખરું, ઉપદ્રવ ને ક્લેશ થી રહી છે. અંદર ને અંદર માં ઉપદ્રવ અને ક્લેશ ની પર્યાય છે, એની સાથે જ્ઞાન લેપાતું નથી. તો જળ પરમાણુ ના સ્વાદ પાસે કે બીજા કોઈ રસ સાથે ક્યાંથી લેપાવાનું હતું? એવું નિર્લેપ સ્વભાવ છે. કેવળ નિર્લેપ સ્વભાવ છે. કેવું છે? એક કેવળ નિર્લેપ સ્વભાવી છું. જ્ઞાન ને પકડીને એમ અનુભવ કરવાનો પ્રયત્ન કરવો કે હું એક કેવળ નિર્લેપ સ્વભાવી છું. પકડવું જ્ઞાન ને છે એમ જોવું છે. જેમ છે એમ જોવું છે. એક છું એટલે બે વાત નથી અંદર, કે જ્ઞાન પણ છે ને ક્લેશ પણ છે, જ્ઞાન પણ છે ને પૂતગળ નો રસ પણ છે, એમ બે નથી. કેવળ એટલે સાવ, કેવળ એટલે સર્વથા. એક છે, સર્વથા છે, નિર્લેપ છે, એવું મારું સ્વરૂપ છે. જ્ઞાનના સેમ્પલમાં આખો આત્મા છે. જ્ઞાનનો સેમ્પલ પ્રગટ છે. આસ્વાદ એટલે અનુભવ કરવા યોગ્ય છે. પોતાથી પોતાને પોતાનો અનુભવ પોતામાં પોતા વડે થાય એવો જ પોતે છે. એવું જ્ઞાન પોતે છે. જ્ઞાન સ્વરૂપે આત્મા જેવો પોતે છે. અનુભવ કરનાર પોતે પોતામાં અનુભવ કરે, પોતામાંથી કરે, પોતા વડે જ કરે. સાધન પણ પોતે, અને આધાર પણ પોતે, અને કાર્ય કરનાર પણ પોતે, અને કાર્ય થાય એ પણ પોતે, બધું પોતે છે. સ્વયં સંવેદ્યમાન છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાન ગુણ થી અનુભવ યોગ્ય છે. જ્ઞાન ની શક્તિ છે, જ્ઞાન નો સ્વભાવ છે. એ જ્ઞાન ગુણ દ્વારા એટલે જ્ઞાનાનુભવ થી અનુભવમાં આવવા યોગ્ય છે, અને બાકી બીજા કોઈ પ્રકારે અનુભવમાં આવવા યોગ્ય નથી. શાસ્ત્ર વાંચી વાંચીને ગમે એટલા વાંચી નાખે. આ શાસ્ત્રમાં આત્મા નથી. શાસ્ત્રમાં શોધવાથી મળવાનો નથી, કેમ કે ત્યાં છે નહીં. આત્મા આ જ્ઞાનમાં છે, ને જ્ઞાનમાં શોધ કરીશ તો જ્ઞાનમાંથી આત્મા મળશે. આવી વાત છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાન ગુણ થી અનુભવને યોગ્ય છે. કારણાંતર દ્વારા જ્ઞાન ગુણ ગ્રાહ્ય નથી, બીજા કારણથી, બીજા સાધનથી જ્ઞાનનો અનુભવ થાય એવો નથી. અત્યારે લોકો એમ કે છે કોમ્પ્યુટર બહુ કામ કરે છે, ઇન્ટરનેટ સુધી આવી ગયા ને, કે દુનિયા તમારા ઘરમાં. ખોટી વાત છે. એમાં ફિટિંગ કર્યું હોય એટલું જ આવે. ફિટિંગ કરનારો બીજો છે, કોમ્પ્યુટર નથી. પાછો ફિટિંગ કોણ કરે? માણસ કરે. કોમ્પ્યુટરમાં ફિટ કરે નહીં. શું અને એમને અમને અનુભવ થઈ ગયો. બહુ ઓગણ જણા વખાણ કર્યા ઇન્ટરનેટના, કે ભાઈ આ તો બધું આવું દુનિયાની કોઈ પણ વસ્તુ તમને બતાવે. ભાઈ અમારે દુનિયાની કોઈ વસ્તુ બતાવે તો એક વસ્તુ જોવી છે, કે અમારા જૈન શાસ્ત્રો જર્મન લોકો બહુ લઈ ગયા. હિટલરે પહેલા વહેલો એટમ બોમ્બ શોધ્યો, પછી આપણા શાસ્ત્રો ત્યાં ગયા પછી. કારણ કે એમાં તો બધી વિદ્યા છે ને, ભગવાનની વાણીમાં તો લોકાલોકનું જ્ઞાન આવ્યું એટલે બધી વિદ્યાનું જ્ઞાન આવી ગયેલું. શું એટલે એને એ વિદ્યા પકડી અસ્ત્ર શસ્ત્ર ને એમાંથી જર્મન લોકોએ. તો આપણા જેટલા શાસ્ત્રો મળે એટલા લઈ જાય છે, હજી લઈ જાય છે અત્યારે. ત્યાં આપણે ઊંઘીએ છીએ એ બાબતમાં, એ લોકો જાગે છે એટલો ફેર છે. મેં કીધું ભાઈ આપણા કેટલા શાસ્ત્રો ત્યાં ગયા છે ને ક્યાં પીડ્યા છે એ તમારા ઇન્ટરનેટમાં ગોતી દો ને મને. હા મને તો ગોતી, આપણે પ્રયત્ન કરીએ. એટલે બીજું 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 ઘણું ચાલે. એને મને તમે જર્મની લઈ જવામાં, અમારા આ કમ્પ્યુટર રૂમમાંથી મને રૂમમાં ને રૂમમાં જર્મનીમાં લઈ જાઓ. જર્મની દસ બાર મોટી યુનિવર્સિટીઓ છે, કમ્પ્યુટર છે એ બિઝનેસ મેટર અને ઇકોનોમિક ની લાઈન માં બધું ફીડિંગ કરેલું, જાજુ આપે છે એટલે તમને મહિમા આવે છે. અમારે જોઈએ છીએ આમાં ક્યાં છે, તમે કહો ગમે માગી લ્યો એવું નથી આમાં મળતું. પછી એમણે રિલિજિયસનું બટન દબાવ્યું તો દુનિયામાં કેટલા રિલિજિયસ છે એનું લિસ્ટ આવ્યું. એ ફીડ કરેલું એટલે આવ્યું, એ તો ફીડ કરેલું એટલે આવ્યું. રિલિજિયસ બ્રાન્ચ ઉપર કોઈ ફીડિંગ કરેલું છે તો ભાઈ દુનિયામાં આટલા ધર્મો છે. એમાં જૈનિઝમ પણ હતો તો પછી જૈનિઝમનું બટન દાવ્યું એ નંબર ઉપર. એટલે જૈનમાં આવ્યું દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, શ્રીમદ રાજચંદ્ર, કાંજી સ્વામીનું નથી કેમ કે કોઈ ફીડ નહીં કરેલું, સમજ્યા. શ્રીમદ રાજચંદ્રનું બટન દાબ્યું એટલે શ્રીમદજીનો ફોટો આવ્યો, એમનો ઇતિહાસ આવ્યો, એક નોમાણિયા જન્મતા સન્માન જ્ઞાનથી આખું આવ્યું, આત્મસિદ્ધિ શાસ્ત્ર બધું આવ્યું, બધું ફીડ કરેલું એટલે આવેલું. બહુ સારું, હવે આપણને જર્મની લઈ જાવ કીધું વિદ્વાનો છે એના નામ કદાચ મળી જાય. એ બટન દાબ્યું તો એને વર્લ્ડમાં જેટલા જૈનિઝમ ના વિદ્વાનો હતા એના નામ આપ્યા. પછી આપણે એમાંથી જે જર્મનીના એડ્રેસ વાળા હતા એડ્રેસ સાથે નામ આવ્યા એટલે ચાર પાંચ એડ્રેસ મળ્યા, એ લખી લીધા. ઇન્ટરનેટમાં એને પૂછો કે તમારે ત્યાં જૈન શાસ્ત્રો જૈન મેનેસ્ક્રિપ્ટ કઈ કઈ લાઇબ્રેરીમાં છે એ તમે તપાસ કરીને મને જવાબ આપો ઇન્ટરનેટ ઉપર. કારણ કે 24-48 કલાકમાં તમને મને જવાબ મળી જશે. આજે દિવસો મહિનો થવા આવ્યો, કાંઈ મળ્યું નથી. એટલે એમ લાગ્યું કે જવું પડે ત્યાં. બીજું આમાં કઈ ઇન્ટરનેટ ઇન્ટરનેટ કામ કરે એવું નથી. શું કહેવું છે કે બીજા કોઈ કારણથી વ્રત કરે, તપ કરે, શાસ્ત્ર વાંચે, પૂજા કરે, ભક્તિ કરે, દાન દે, જાત્રા કરે, ગમે તે કરે, અનુભવ થાય એવું નથી. એ બધા કારણાંતર છે, બીજા કારણો છે. છોકરાને એકડો શીખવાડવો હોય તો એને એકડો જ શીખવાડવો પડે, પાટીને પેન લઈને આ ન શીખતો તો હાથ પકડીને ઘૂંટાવવો પડે. પણ એને એમ કે તું ઉપવાસ કરી નાખતો કાલ તને એકડો આવડશે, તે ઉપવાસ કરવાથી એકડો ન આવડે એને, કેમ કે ઉપવાસ કરવો એ ગણિતનું જ્ઞાન નથી. એક આંકડો શીખવો એ ગણિતનો વિષય છે, એ ખાવાનો કે ભૂખ્યા રહેવાનો વિષય નથી. એટલે તમે કામ બીજું કરવું હોય ને કામ બીજું કરો તો ક્યાંથી એનો પત્તો લાગે. એમ આત્માનુભવ કરવાથી જો મોક્ષ હોય તો તમે બીજું બીજું હજાર પ્રકારે કર્યા કરો, એનાથી મોક્ષ ન થાય. આત્મકલ્યાણ ન થાય. કેવા છે મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ. જગતમાં જે જીવો આત્મકલ્યાણ કરવા ઈચ્છે છે પણ આ વાત જાણતા નથી ને સમજતા નથી એ કેવા છે. ધર્મના ક્ષેત્રમાં આવીને ભૂલા પડેલા જીવો કેવા છે એની વાત હવે કરે છે. કે કર્મ ભી ક્લિશ્યતામ, અનેક ક્રિયાઓ કરીને ક્લેશને પામે છે. મોટા ભાગના તો કાય ક્લેશ કરે છે એમ કે છે. ક્રિયાઓ કરીને કાય ક્લેશ કરે છે. કર્મ ભી એટલે વિશુદ્ધ શુભોપયોગ પરિણામ. કર્મનો અર્થ શું કર્યો? શુભ ઉપયોગ, પુણ્યના પરિણામ કરે છે. જુદી જુદી ક્રિયાઓ દ્વારા પુણ્યના પરિણામ કરે છે. ચાલો એક ઇન્દ્રિય જીવ ન મળે એના માટે આમ કરવું, બે ઇન્દ્રિય જીવ ન મળે માટે પાણીને ગાળવું, અનેક પ્રકારની શુભ ઉપયોગનું ના કર્મ કરે છે. જૈનોક્ત સૂત્રોનું અધ્યયન પણ કરે છે. બે લીધા, ક્રિયાવાદી પણ લીધા અને જ્ઞાનવાદી પણ લીધા. જૈનોક્ત સૂત્રોનું અધ્યયન પણ કરે. જૈન શાસ્ત્રો સમય સારા દેવા છે એવા કેટલા જોયા છે. શાસ્ત્ર મોટે થઈ જાય વાંચતા વાંચતા. આપણા ગણેશ પ્રસાદ નામ જ નામિસાર ટીકા સંસ્કૃત ટીકા સાથે મોઢે બોલો. માગધી ગાથાઓ મોઢે અને અમૃતચંદ્રાચાર્ય ની સંસ્કૃત ટીકા મોઢે. જૈનો તો શુક્રનું અધ્યયન કરે છે. જીવાદી દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ કરે છે. છ દ્રવ્યને નવ તત્વોને ગોખી નાખે, વારંવાર સ્મરણ કરે. દ્રવ્યો કેટલા? છ પ્રકારના. તત્વો કેટલા? કે નવ પ્રકારના. વારંવાર એને ફેરવે, એનું સ્મરણ કરે છે. પંચ પરમેશ્વરની ભક્તિ કરે છે. બધા જૈન જ લીધા છે આમાં, અજૈનની વાત નથી લીધી. જૈનો કેમ મોક્ષ પામતા નથી એની વાત કરે છે. જૈન શાસ્ત્રોમાં છે. પરમેશ્વરની ભક્તિ કરે અને શુભોપયોગની ક્રિયા કરે, જેવી શાસ્ત્રોમાં લખી હોય એવી ક્રિયા કરે. ઇત્યાદિ છે જે અનેક ક્રિયાભેદ, તે વડે બહુ આડંબર કરે છે તો કરો ઠીક, દેખાવ પણ સારો થાય છે એમ કે છે. એવી ક્રિયા કરનારાઓ, શાસ્ત્ર વાંચનારાઓનો દેખાવ તો બહુ સારો થાય છે. બધું આડંબર કરો તો એને આડંબર કીધો. હા, આડંબર કોને કહેવાય? મૂળ વસ્તુ નથી ત્યાં, પૈસા નથી ને કપડા હારા પહેર્યા છે ભાડે લઈને. હા, લગીમાં પહેરે ને મોટો સાફો પહેરે, અંદર બધું જડ્યું હોય એવો દાગીના ભાડે લઈ આવ્યા અમે. આમ પાંગડીનું ભાડું શું? કલાક જોઈશે વરઘોડામાં જવા માટે તો 5 રૂપિયા લઈ જાઓ ને. 5 રૂપિયામાં મોટો 1000 રૂપિયાની પાઘડી પહેરી હોય, શું કર્યું? આડંબર. એને આડંબર કહે છે. એવી ક્રિયાઓ વડે બહુ પ્રકારે આડંબર કરે છે તો કરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાન વડે થશે, એનાથી નહીં થાય. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તો શુદ્ધ જ્ઞાન વડે થશે, આ તો ક્લેશ પામવાની વાત છે. કર્મ ભી ક્લિશ્યતામ, ક્રિયાઓ કરીને ક્લેશને પામો તો પામો. કેટલી ક્રિયાઓ કરે, 6-6 મહિનાનો ઉપવાસ, શરીર દુર્બળ થઈ જાય, ઘણો કાય ક્લેશ કર્યો નાખી દુનિયા કે દુર્બળ દેહને માસ ઉપવાસી જો છે માયા રંગ જોને, આડંબર ને માયા કીધે ત્યાં, તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજો અંગ જોને. આનંદજી કહે છે તો પણ અનંત ગર્ભ લેશે તો અનંત જન્મ મરણ કરશે એમ અંદર અંતથી હાડકું બોલે છે. માણસ ગળી ગયું, હાડકું એમને રહ્યું, એનું અંગ છે, તમે બોલે છે કે જે અનંતા ગર્ભમાં જશે, કેમ કે મૂળ ઈલાજ મૂળ ઉપાય જાણતો એ વાત અહીંયા આચાર્યદેવને સમજાવી છે. બીજી પણ થોડી વાત અમે કરી છે એ વિષય ઉપર, થોડું બાકી રહેશે.